તારીખ 4-10-1997 અનુભવ સંજીવનીના બોલ નંબર 1747 અને 1748 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 237
કોઈ પણ પ્રકારના ઉદયથી નારાજ નહીં થવું જોઈએ. ઉદયમાં પ્રતિકૂળતા, કોઈ પણ ઉદયમાં આ પ્રતિકૂળ ઉદય છે એ માત્ર કલ્પના છે, કેમ કે ઉદય આત્મામાં નથી, આત્માથી બાહ્ય છે. બહારમાં ગમે તે થાય, એમાં આત્માને કંઈ થતું નથી, એટલે એમાં જે કાંઈ અનુકૂળતા પ્રતિકૂળતા નો વિકલ્પ થાય છે એ કલ્પના છે, અને એ કલ્પના દુઃખનું કારણ છે. જગત આખું દુઃખનું કારણ શું છે એનું ડાયગ્નોસિસ નથી થયું. આખા જગતમાં દુઃખનું કારણ પ્રતિકૂળ ઉદય છે એ ડાયગ્નોસિસ થયેલું છે, એ અસત્ય સ્વીકારાઈ ગયેલું છે અને એ છૂટવું મુશ્કેલ થઈ પડ્યું છે. એ અસત્યનો એટલો બધો સ્વીકાર થયો છે કે એનું છૂટવું મુશ્કેલ થઈ પડે, પણ દુઃખનું કારણ કલ્પના છે. એટલે એનો અર્થ એ થયો કે વાસ્તવિક જે વસ્તુનું સ્વરૂપ, એનું જે જ્ઞાન, વસ્તુના સ્વરૂપ અનુસાર જે જ્ઞાન, એ દુઃખનું કારણ નથી થતું. જે દુઃખનું કારણ નથી થતું તે નિરાકુર આત્મિક સુખનું કારણ થાય છે. આમ સુખ દુઃખનો પ્રોબ્લેમ જૈન દર્શનની અંદર સોલ્વ થયેલો છે, જે સંપ્રદાયમાં કાંઈની વાત નથી. નામ જૈન દર્શન છે, સંપ્રદાયમાં આખી વાત નથી. એ સુખ દુઃખના પ્રોબ્લેમની કોઈ વૈજ્ઞાનિક ચર્ચા નથી. જેના ઘરમાં વિજ્ઞાન છે એના એને ત્યાં ચર્ચા નથી, બીજે ક્યાંય તમે એનો અપેક્ષા રાખો. આ જેના ઘરમાં વિજ્ઞાન છે એ આનાથી અજાણ છે, તો જગતના બીજા ધર્મના સંપ્રદાયના લોકો કે સામાન્ય લોકો ક્યાંથી એને જાણ હોય. એવી વાત, આ એક પરમ સત્ય પણ ગુપ્ત રહી ગયું છે, જગતની દ્રષ્ટિએ ગુપ્ત રહી ગયેલો વિષય છે. લાગુ કરવું જોઈએ જે સમજણ, સંમત કરેલી જે સમજણ એને લાગુ કરવી જોઈએ. સંમત કરેલી સમજણ એને લાગુ કરવી જોઈએ. કેવી રીતે? કે દુઃખ થયું, જ્યારે પણ જીવને દુઃખ થયું કે આકુલતા થઈ, ત્યારે જેના નિમિત્તે થઈ એમાં મેં કેવી કલ્પના કરી, અને વાસ્તવિક શું છે આ પ્રસંગે, વાસ્તવિકતા શું છે મારી સમજણ અનુસાર. સમજણ તો બરાબર કરી છે, સમજણ અનુસાર વાસ્તવિકતા શું છે અને એમાં મારી કલ્પના શું છે, આ બે વાતને એ વખતે જો લાગુ કરીને સમજવામાં આવે, જ્ઞાનને લાગુ કરવામાં, સમજે એટલે જ્ઞાનને એ રીતે લાગુ કરવામાં આવે, તો 90% દુઃખ એ વખતે ડાઉન થવાનું. 90% સેમ ટાઈમ 90% દુઃખ તમારું એ વખતે ચાલ્યું જશે. જેવી લાગુ કરવાને તમારે પ્રયોગ ચાલુ છે એ ભેગો, એ પ્રયોગની પ્રેક્ટિસ વારંવાર ચાલવાથી સહજ માત્રમાં તમને પ્રતિકૂળતાનો દુઃખ નહીં લાગે.
ધારા થાય ત્યારે બંને ધારા સાથે થાય છે, આ વાસ્તવિક નથી એવું સ્પષ્ટ ચાલી રહ્યો છે કે અમારી આ ભ્રમણા છે.
એટલે શું છે કે બહુ અલ્પ માત્રામાં રહેશે. જો સમજણને પ્રયોગાત્મક રીતે લાગુ કરવાનું બનશે તો બાકીનો જે અંશ છે એ બહુ અલ્પ રહેશે, બહુ અલ્પ રહેશે અને ગૌણ થઈ જશે એકદમ, અને ક્રમ કરીને સર્વથા છૂટી શકાશે, ભવિષ્યમાં પૂરેપૂરા છૂટી શકાશે. એવા ઇતિહાસની અંદર બનાવો બનેલા છે કે મુનિરાજોને ઉપસર્ગ આપનારાઓ પકડીને એનું માથું ઘાણીમાં જેમ તેલ પીલે એવી રીતે પીલી નાખે, અને એ વખતે માથું એમ તલને પીલી નાખે એવી રીતે માથાને પીલી નાખે. પણ જેવો એ ઉપસર્ગ શરૂ થાય એટલે મુનિરાજ શ્રેણી માંડે અને પ્રાણ છૂટે એ પહેલા તો એ કેવળ જ્ઞાન થઈ ગયું હોય, એટલે એનું કાંઈ દુઃખ ન થાય, એનું ઉપસર્ગ તરત દૂર થઈ જાય, ઉપસર્ગ તરત દૂર થઈ જાય. એટલે એ શરીર ત્યાં ત્યાં એમને પડ્યું રહીએ અડધું. બીજું એક પરમ ઔદારિક શરીર ઉત્પન્ન થઈને અરિહંત દશામાં, એ ધ્યાનસ્થ દશામાં આયુષ હોય તો આકાશમાં બિરાજમાન રહીએ, અને આયુષ પૂરું થવાનું હોય તો 14મું સ્થાન પાર કરીને સિદ્ધાલીમાં સિદ્ધ પદે બિરાજમાન થઈ જાય પરમ આનંદમાં. લેશ માત્ર એનું દુઃખ એને ન થાય, આ પ્રેક્ટિસનું ફળ છે. એટલે મુમુક્ષુની ભૂમિકાથી માંડીને જ્ઞાન દશામાં મુનિ દશામાં સતત પ્રેક્ટિસ કરવાનો કામ ચાલુ રહે છે. દુઃખ શેનું છે? મને થાય છે એનું છે, પીડાનું દુઃખ નથી. જે ઉપાધિ આવે છે એ તો મને થાય છે એની આવે છે, આયા જે વેદન થઈ રહ્યું છે અસાતાનો એનું દુઃખ નથી, મને થાય છે એનું દુઃખ છે. તો જ્ઞાની એનાથી ભિન્ન પડે છે, મને નથી આ થાય છે એ જણાય છે, અમુક પ્રકાર છે એ જણાય છે, એના અનેક અસાતાના પ્રકાર અનેક છે એનો પ્રકાર જાણવા મળે છે બસ. બાકી મને થાય છે એનું દુઃખ નથી, એ દુઃખ નથી. એટલે પીડા હોય અને પીડાનું દુઃખ ન થાય એ કેવી મજાની વાત કહેવાય. શરીરમાં પીડા હોય અને પીડાનું દુઃખ ન થાય એ કેવી મજાની વાત છે. એ કલ્પના દુઃખનું કારણ છે. ઉદય તો એ તપ છે જેમાં અધિક પુરુષાર્થ અને પ્રયોગ થવાનો પ્રસંગ છે. એ એક એવી તક છે કે જેની અંદર અધિક પ્રયોગ પણ થાય અને અધિક પુરુષાર્થ પણ પ્રવર્તે, જેથી તેવા પ્રસંગનો આભાર માનવો જોઈએ. એ આપણને તક આપે કામ કરવાની તો આપણે એનો આભાર માનીએ છીએ ને, અને સેવા કરવાની તક આપે તો પણ આભાર માનીએ છીએ ને. તમને સેવા કરવાની તક મળે, દ્રષ્ટિ અવિપરીત થતા દુઃખ નહીં લાગે. વિપરીત દ્રષ્ટિમાં દુઃખ છે, વિપરીત દ્રષ્ટિમાં શું મને થાય છે, દુઃખ મને થાય છે, આ પીડા મને થાય છે, આ રોગ મને થયો છે એનું દુઃખ છે. અવિપરીત દ્રષ્ટિમાં દુઃખ નહીં લાગે. વિપરીતતા અને દુઃખ, વિપરીતતા કલ્પના, વિપરીતતા ભ્રમ જે કયો તે, અને દુઃખને કારણ કાર્યનો સંબંધ બને છે. વિપરીતતા કારણ છે, દુઃખ એનું ફળ છે, કાર્ય છે. ઉદયમાં મારાપણું અથવા પોતાપણું થવું તે જ જીવની વિપરીતતા છે અને તેનું દુઃખ છે. બીજું દુઃખ નથી. છૂટતો જાય છે. અસ્તિત્વ ગ્રહણ નો જેટલી પ્રેક્ટિસ થાય એટલું ઓલી બાજુથી ખસતો જાય. અને ભેદ જ્ઞાન છે એ અસ્તિત્વ ગ્રહણ નો પ્રયોગ છે. ભેદ જ્ઞાન છે એ અસ્તિત્વ ગ્રહણ નો પ્રયોગ છે. વાસ્તવમાં ઉદય સાથે જીવને કાંઈ લાગતું ઓળખતું નથી. જે ઉદયમાં એ મારાપણો કરે છે એને 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 કાંઈ લેવા દેવા નથી. આપણે વિચાર કરીએ કે આપણો રોજનો ઉદય આપણા કુટુંબ સાથે છે. 24 કલાકનો આપણો ઉદય કોની સાથે છે? આપણા કુટુંબ પરિવાર સાથે છે. બાકી તો બહાર તો જ્યારે પ્રસંગ બને ત્યારે કોઈની સાથે ઉદય થાય. પછી ઘરમાં તો આપણે છીએ જ તે. ન હોય તો પરિણતિ છે ઘરમાં કે આ બધું મારું છે. તો ઉદય 24 કલાકે છે. હવે વિચારવાનું એ રહી છે કે આવા કેટલા કુટુંબ છોડીને તું આવ્યો જેમાં તારા પરિણામ ચીકણામાં ચીકણા થયા. કેવા? ચીકણામાં ચીકણા થયા. આ મારા, આ મારું, આ બધું મારું, ના મારા, એવું કેટલું છોડીને તું આવ્યો? અનંતું છોડીને આવ્યો. એમાંથી અજીત પણ હતું અને આથી હીન પણ હતું. બધે ત્યાં ચીકણા પરિણામ કર્યા છે. ઘણું હતું તો ચીકણા પણ ફાટેલી ગોળીમાં તને મમત કર્યું છે. અને મોટો મહેલ મળ્યો તો એમાં તને મમત કર્યું છે. હવે આમ નામ ક્યાં સુધી કરવું છે? આમ નામ તો કરતો આવ્યો છું. હવે આમ નામ ક્યાં સુધી કરવું છે કે જેને લઈને તું દુઃખી છો? તને તું તને તારી દયા તને નથી. પોતાની દયા પોતાને આપવી જોઈએ. પોતાને પોતાની દયા આવે એ પાત્રતાનું લક્ષણ છે. પાત્રતાના અનેક લક્ષણ છે, એમાં પોતાને પોતાની દયા આવે એ પાત્રતાનું લક્ષણ છે. જ્યાં સુધી પોતાને પોતાની દયા ના આવે ત્યાં સુધી પોતે પોતાને યોગ્ય પ્રકારે, યથાર્થ પ્રકારે, સમ્યક પ્રકારે દુઃખથી છોડાવવા માટે પ્રયત્નવાન નહીં થાય. અને સુખ દુઃખની કલ્પના સંયોગોમાં રહ્યા કરશે અને એનું ફળ વર્તમાન દુઃખ છે અને ભવિષ્યમાં અત્યંત ઘણું દુઃખ છે. વર્તમાનમાં તો દુઃખ છે પણ ભવિષ્યમાં ઘણું દુઃખ છે, થોડું દુઃખ નથી. વાસ્તવમાં ઉદય સાથે આ જીવને કાંઈ લાગતું ઓળખતું નથી. સેકન્ડમાં એથી વિવો જતા વાર નહીં લાગે. ફ્રેક્શન ઓફ ધી સેકન્ડમાં બધું ખાલી કરી નાખશે. જ્યાં પથારો પાથરો છે ખાલી કરીને જવું પડશે. એક જ સેકન્ડના ભાગમાં, અમુક ભાગમાં. પોતે તો સાવ ભિન્ન જ છે. જ્ઞાનમયી પરમાત્મા દેહમાં ભિન્ન જ છે. તેથી ઉદયને ભેદ જ્ઞાનનું સાધન બનાવવું જોઈએ. ઉદયથી ડરવાનો તો સવાલ નથી, નારાજ થવાનો સવાલ નથી. ઉલટાનું ભેદ જ્ઞાનનું એને સાધન બનાવવું જોઈએ. એક કોન્સેપ્ટ ચેન્જ કરો ને તો 50% તો હળવા થઈ જાય. ઉદય સંબંધીનો જે મિસકોન્સેપ્ટ છે એ બદલી નાખો તો અડધા તો હળવા થઈ જાય. બહુ સુંદર માર્ગ છે જિનેન્દ્રનો જે માર્ગ છે. બહુ સુંદર માર્ગ છે. ચારે પડખેથી જુદો પડે છે ને તરતો ને તરતો છે. પણ આ સુધી નું
हृदय को मुख्य कर देते हैं ना, इसीलिए हृदय रूप हो जाते
हैं।
मुख्य कर देते तो हृदय रूप हो जाते।
अपनत्व करने से मुख्यता होती है, ऐसे मुख्यता नहीं होती है। अपनत्व कर उदय तो पड़ोसी को भी आता है, अपना जैसा आवे अपने से भी खराब आ सकता है, लेकिन अपने को उसका कोई असर नहीं पहुंचता, क्योंकि वो पड़ोसी की बात होती है। अपनत्व होगा तो मुख्यता हुए बिना रहेगी, हो ही जाएगी और उसकी उपाधि आ ही जाएगी, उसका दुख भोगना ही पड़ेगा, ऐसी बात
है।
हाँ वो तो क्या है, तीव्र मंदता का सवाल है। अपना तो अपना तो है पूरा, अपना तो है वो पूरा अपना तो है, उसमें अंश नहीं है, लेकिन उसमें तीव्र मंदता होती है। किसी को तीव्र अपनत्व होता है, किसी को मंद अपनत्व होता है, तीव्र मंदता का अंश है, लेकिन अपनत्व पूरा है। क्योंकि वो मिथ्या था ना, तो मिथ्या तो अधूरा नहीं होता कभी,
तीव्र मंद की बात।
तीव्र मंद का ऐसा स्વરૂપ ને ભૂલાવે છે, સ્વરૂપ ની ભિન્નતા ને પણ ભૂલાવે છે અને સ્વરૂપ ની સંપત્તિ ને પણ ભૂલાવે છે। સ્વરૂપ માં જે આનંદ ની સંપત્તિ છે, શાંતિ ની સંપત્તિ છે, ગુણ સંપત્તિ છે, જ્ઞાનની ગુણ રૂપ સંપત્તિ છે, એને ભૂલાવે છે। જ્યાં પોતા પણ કરવા જતા પોતાને સામર્થ્ય અને સંપત્તિને ભૂલે છે, એ પણ નુકસાન છે મોટું। બીજે થઈ જાય છે ને, બીજે પોતા પણ થતાં પોતે દીન થાય છે, દીનતા આવે છે, પામરતા આવે છે। ભીન પીડ્યો એટલે આ બધું નાટક લાગશે, સંસારમાં અનેક જીવો અને અનેક પૂતગળો જે મારી આજુબાજુ છે, એ પોતપોતાને પર્યાયમાં નાટક કરતા નાચતા દેખાય છે। એમ કોઈ એક સ્ટેજ ઉપર અનેક વ્યક્તિઓ નાચ કરે ત્યારે કોઈ કાંઈ ને કોઈ કાંઈ, કોઈ કાંઈ ને કોઈ કાંઈ, એમ પરમાણુઓ પરિણમે છે, જીવો પરિણમે છે, એનું નાટક આ પ્રેક્ષક બની જોઈએ છે। પછી પોતે સ્ટેજ ઉપર નથી રહેતો, પોતે પ્રેક્ષક બની જાય છે અને જોયા કરે છે। સમ્યક પ્રકારે જ્યારે આત્માભિમુખ થઈને પ્રેક્ષક થાય છે ત્યારે પોતાને આનંદ અને શાંતિ આવે છે। પ્રેક્ષક થવું એવું જે બુદ્ધિગમ્ય ખ્યાલ આવ્યો એના ઉપરથી આ લોકોએ પ્રેક્ષા ધ્યાન ને વિપશ્યના ધ્યાન ગોઠવ્યા, અને આર્ટિફિશિયલ પ્રયોગ કરે છે ને તો એ લોકોને માનસિક શાંતિ થાય છે, તેનો અસલી પ્રયોગ કરે તો કેટલી બધી શાંતિ થાય, એવી જલદ વસ્તુ છે। જે વસ્તુ જલદ હોય ને એની આજુબાજુ પણ એની અસર હોય, ચંદનવન હોય એની આજુબાજુના વૃક્ષોમાં પણ ચંદનની સુગંધ આવતી હોય, કેમ કે આખું વન છે ચંદનના વૃક્ષોનો, એટલે કોન્સન્ટ્રેશન છે સુગંધનું। કસ્તુરી આ જે હરણના મૃગના દૂટીમાં થાય છે, કસ્તુરી બહુ કોન્સન્ટ્રેટેડ હોય છે, તમે મુઠ્ઠીમાં પકડો તો અહીંથી સુગંધ આવે, બંધ મુઠ્ઠી હોય અહીંથી સુગંધ આવે, જલદ વસ્તુ છે। એમ આત્મામાં જે ગુણો છે એ એટલા બધા જલદ છે, એનું સામર્થ્ય એટલું બધું જલદ છે કે એની વાત કરનારને થોડી માનસિક શાંતિ આવે, વાત સાંભળનારને થોડી માનસિક શાંતિ આવે, અને પૂરું સમજો એનું સમજો ને કૃત્રિમ થોડો પ્રયોગ કરે ત્યાં માનસિક શાંતિ ઊભી થાય, એટલી મૂળ વસ્તુમાં એટલી બધી જલદતા છે। જલદતાના ઘણા દ્રષ્ટાંત છે, જેમ કે તેજાબ છે, એ જરૂર ચીજ છે. હવે એક તેજાબ છે ને, એ સાયન્સની દ્રષ્ટિએ ક્લિન્સિંગ એજન્ટ છે, સાફ કરે, મેલને બાળી નાખે. તો આ લોકો જે સોની લોકો છે, આપણે બધા લોકો પણ, લેડીઝ લોકો પણ દાગીના સાફ કરે છે, તો તેજાબને ડાયલ્યુટ કરે પાણી નાખીને, નહીંતર તો સાફ કરતા એના આંગળા દાજી જાય. એને પાણી નાખીને ડાયલ્યુટ કરે તોય તે આ દાગીનાને ઉજળા કરી નાખે, ઘરેણાને ઉજળા કરી નાખે, મેલને કાઢી નાખે. એનામાં જલદતા છે. એમ આ સ્વરૂપ એવું છે કે એની સમીપતા થવામાં એનો વિશ્વાસ આવે એવું છે. એની સમીપતા થતાં એનો વિશ્વાસ એવું છે કે આત્મામાં શાંતિ છે, આત્મામાં સુખ છે, આત્મામાં આનંદ છે, એ વિશ્વાસ આવે એવું છે. એવું જીવનું સ્વરૂપ એવું છે. એ જીવ સ્વરૂપની થોડીક વાત લેવી છે કે જ્ઞાન સામાન્ય વેદ્ય વેદક ભાવે નિરંતર વર્તે છે. દરેક જીવને જે જ્ઞાનનો પર્યાય છે, એમાં જે સામાન્ય જ્ઞાન છે, એમાં એ પોતે વેદાય છે. સામાન્ય જ્ઞાન પોતે વેદાય છે અને પોતે જ એને વેદે છે. વેદ્ય વેદકપણે વેદનાર પણ પોતે જ્ઞાન છે, વેદાનાર પણ એ જ જ્ઞાનનો એ જ પર્યાય છે. તો બધાને નિરંતર વર્તે છે, સર્વ જીવોને. તેથી આત્મ સ્વભાવની અંતર્મુખતા ત્યાં પ્રગટ છે. જે રહસ્યમય વિષય છે એ અંતર્મુખપણો છે, પણ એ માલુમ પડતું નથી. પર લક્ષ હોવાને કારણે, પરમા પોતાપણાનો એકત્વપણાનો નિશ્ચય હોવાને લીધે આ જ્ઞાન વેદન છે એ પોતાને માલુમ પડતું નથી, અનુભવ ગોચર થતું નથી. પણ જો પોતાપણો મૂકવાનો પ્રયત્ન અને પ્રયોગ કરે તો એને જ્ઞાન સામાન્યમાં જ્ઞાન વેદન છે એ માલુમ પડવા લાગે. અને અંતર્મુખતા શું છે એને સમજાય. અહીંયા તો એટલું લેવું છે કે અંતર્મુખતા એક રહસ્યમય વિષય હોવા છતાં એ સામાન્ય જ્ઞાનની અંદર એ પ્રગટ છે. જ્ઞાન સામાન્યમાં એ પ્રગટ છે. આ વાત અહીંયા પોઈન્ટ આઉટ કરવી છે, કેમ કે આ વિષય ઘણો ગુપ્ત રહ્યો છે, રહસ્યમય રહ્યો છે. આખા જૈન દર્શનનું અથવા જૈન શાસનનું રહસ્ય આ એક જગ્યાએ છે. અનાદિ અનંત એવી સ્થિતિ હોવાને લીધે તે અંતર્મુખતા પરિપૂર્ણ અથવા બેહદ છે. એમ છે, જો બેહદ ન હોય તો અનાદિ અનંત કેવી રીતે રહે? કારણ કે એની નીચે આદિમાં હદ નથી અને અંતમાં હદ નથી. માટે પોતાની અંતર્મુખતા બેહદ છે. જે સમયે કન્ટિન્યુ રહે છે, એનો ફ્લો ચાલુ ને ચાલુ રહે છે. ફ્લો ઉપરથી એનું માપ આવે છે, ઉપર પાણીની ટાંકીમાં પાણી ઘટી જાય એટલે ફ્લોની અંદર ફોર્સ ઘટી જાય છે. અને ટાંકી ફૂલ થઈ હોય તો ધમધમાટ પાણી આવે. ફ્લો ઉપરથી ઉપરની ક્વોન્ટિટી નક્કી થાય છે, તો જ્યાં આપણે નથી જોતા એ નક્કી થાય છે. એમ અનાદિ અનંત એનો અંતર્મુખતાનો ફ્લો હોવાથી જીવનું અંતર્મુખ રહેવાનું સામર્થ્ય અનંત છે. કેટલું છે? અનંત છે. અને એનો પ્રગટ પુરાવો, સાબિતી એ છે કે કેવળ જ્ઞાનીઓને, અરહંતો અને સિદ્ધોને લોકાલોકનું જ્ઞાન, ત્રણેય કાળનું લોકાલોકનું જ્ઞાન એક સમયમાં થતું હોવા છતાં અંતર્મુખતા છૂટતી નથી. ક્યાંય બહિર્મુખ થતા નથી, આખા લોકને જાણે એક સમયમાં, અને એને ત્રણેય કાળની અવસ્થાઓને જાણે, ભૂત ભવિષ્યની, એ પણ બેહદ છે અવસ્થાઓ, એ એક સમયમાં જાણે, જ્ઞાનીથી વધારે બેહદ છે. જ્ઞાનની તો એટલી બધી મહત્તા લીધી છે કે જેમ અલોકાકાશમાં આ જે 14 બ્રહ્માંડ છે એ પરમાણુ વચ્ચે છે, કેટલું ક્ષેત્ર રૂપે છે, એટલું મોટું આકાશ છે, ચારે દસે દિશામાં, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ અને ઉપર નીચે, અને ચાર ખૂણા, ચાર દિશા, ચાર વિદિશાને ઉપર નીચે, દસે બાજુ, એટલું બધું આકાશનું બેહદ અનંત અનંત ક્ષેત્ર છે. એવડો મોટો પદાર્થ છે કે એની અંદર આવડો મોટો જે લોક છે અસંખ્ય યોજનનો, એ પરમાણુ જેવડો છે. જ્યારે જ્ઞાનના આકાશમાં લોકાને લોકાલોક બે પરમાણુ જેવડા છે. આટલું જ્ઞાન અહીંયા પ્રદેશે પ્રદેશે ભરેલું છે. આપણા શરીર આકારે જેટલો આત્મા છે એના એક એક પ્રદેશે એવું જ્ઞાન છે. વિશ્વાસ આપો, પ્રતીતિ થઈ, સમ્યક દર્શન એ એની પ્રતીતિ છે. સમ્યક દર્શન એ બીજું કાંઈ નથી. આત્માનું જે એક એક ગુણોનું અનંત સામર્થ્ય છે, એવા અનંત ગુણોનું અનંત સામર્થ્ય છે એવું જે દ્રવ સ્વભાવ છે એની પ્રતીતિ, એનું બીજું નામ સમ્યક દર્શન, બીજું કાંઈ નથી. માટે સમ્યક દ્રષ્ટિ માટે એમ લીધું નિર્જરાધિકારના સમયસારમાં કે આ જગતમાં વજ્રપાત થાય અને આખું જગત ખળભળી ઉઠે તો પણ સમ્યક દ્રષ્ટિ અંદરથી હલતો નથી, પોતાના માર્ગથી વિચલિત થતો નથી. અને આ તો થોડોક ઉદય આવે ત્યાં ગાડી ગબડી પડે, ભાન નથી પોતાનો, તો થોડોક ઉદય આવે છે ગાડી ગબડી પડે, જરા ખાધો માંડો થાય, જરાક અનુકૂળતા પ્રતિકૂળતા આવે, અનુકૂળતામાં હરખાઈ જાય ને પ્રતિકૂળતામાં ખેદાઈ જાય. જાણે કોઈ દી અનુકૂળતા મટવાની નથી, ને પ્રતિકૂળતા આવે જાણે પ્રતિકૂળતા કોઈ દી મટવાની નથી, પણ એ બેભાન પણ આમાં છે.
જાગૃત
લીખો અપના આજના સામર્થ્ય છે, પણ ઉદય કે સાથ હમરા લેના દેના હૈ નહીં, ફિર હમ ક્યો ઉસમે ઉલઝે, ઉલઝતે હોય હમારી ગલતી હૈ, અપનત્વ કરકે ઉલઝતે હૈ કોઈ હમારી ગલતી હૈ. એસે કોઈ જીવ કુછ બોલતા હૈ, હમારે કો બોલતા હૈ, સમજો તો નાટક દેખો ને, ઉસકે ડાયલોગ કો દેખો. એક સંસાર કે સ્ટેજ પર વો એક એક્ટર હૈ જો એક્ટિંગ કર રહા હૈ, ઉસકે ડાયલોગ કો દેખો, બાત ખતમ. હમારે ઉસે ક્યા લેના દેના હૈ? સંસારમાં લોક કહેતા હૈ કે યે ઇસકા પતિ હૈ, ઇસકી પત્ની હૈ, ઇસકા લડકા હૈ, ઉસકા બાપ હૈ, વો હૈ, વાસ્તવ મેં કોણ કિસી કે કિતના હૈ, કોઈ હૈ નહીં, સબ સ્વતંત્ર હૈ, કહીં સે આયા હૈ ઓર કહીં ચલા જાયેગા, આયા હૈ કહીં સે માલૂમ હી નહીં ઓર ચલા જાયેગા કહાં માલૂમ પડેગા નહીં, क्या लेना देना रहा, जो भी अपनत्व करके परिश्रम किया वो फालतू का गया, दुखी हुआ वो फालतू का हुआ, और क्या हुआ। ये तो जीव नु स्वरूप लेव छे, ये बात कर रही छे जीव ना मूल स्वरूप ने बात कर रही छे। અને એ વાત કરવા બેહો તો પાર આવે એવું નથી, તો થોડી થોડી થાય કલાકમાં। ગુરુદેવ 47 શક્તિ ઉપર પ્રવચન કરતા તો કોઈ વાર કોઈ એક શક્તિ ઉપર 2-3 કલાક પ્રવચન ચાલે, વાક્ય તો એક જ લખેલું હોય આચાર્ય। પણ સાંભળનાર એમ કે પણ સાહેબ આ એક વાક્ય ઉપર 3 કલાક ચાલ્યું, આ તો 3 કલાક હું આમાં તો આમાં પાર જ પડે એવું નથી। કે જીવનો સ્વરૂપનો મહિમા એટલો બધો છે, તમારા કલાકનો ક્યાં હિસાબ ગણવાનો, પાર જ પડે એવું નથી। કે જેટલું તું અંદરથી નીકળે એટલું ઓછું છે, કે એવી વસ્તુ એવી છે।
હે
જ્ઞાન સામાન્ય વેદ્ય વેદક ભાવે નિરંતર બધા જીવોને વર્તે છે, તેથી આત્મ સ્વભાવની અંતર્મુખતા ત્યાં અંદરમાં પ્રગટ જ છે, પરિણમન રૂપે પ્રગટ છે। જે સમસ્ત તત્વજ્ઞાનનું રહસ્ય છે અથવા સમસ્ત જીન શાસનનું રહસ્ય છે એમ કહી તો ચાલે। સમયસારની 15મી ગાથામાં સ્વાનુભવ કેવી રીતે થાય એ વિષય ચાલ્યો છે, અને આચાર્ય દેવે તો જીવ સ્વરૂપનું વર્ણન કર્યું છે। અબંધ સ્વરૂપ છે, જીવ બંધાયેલો નથી, સ્પર્શાયેલો નથી, બધા સ્પષ્ટમ અનન્ય અનન્યમયમ એમ કરીને જીવ બંધાયેલો નથી, કર્મથી સ્પર્શાયેલો નથી, રાગથી બંધાયેલો કે સ્પર્શાયેલો નથી, અનેક રૂપે નથી, એક રૂપે છે એમ કરીને 5 વિશેષણો લીધા છે। એવા જીવ સ્વભાવનો અંતર્મુખી અનુભવ તે સમસ્ત જીન શાસન છે એવી ગાથા છે। અપદેશ મધ્યમ જીન શાસનમ સબ્બમ, એવો શબ્દ છે। સબ્બમ એટલે સમસ્ત, તે સમસ્ત જીન શાસન છે, કેમ કે ત્યાં સ્વાનુભવ છે, ત્યાં અંતર્મુખતા છે, અને એ સમસ્ત જીન શાસન છે। ત્યાં એમ પણ ન કહ્યું કે આવો અનુભવ 4th ગુણ સ્થાને અલ્પ માત્રામાં છે અને કેવળ જ્ઞાનીને પૂર્ણ માત્રામાં છે, માટે અહીંયા જીન શાસન અલ્પ માત્રામાં છે એમ ન કહ્યું। અનુભૂતિ થઈ કે સમસ્ત જીન શાસન આવ્યા છે, કેમ કે અનુભૂતિમાંથી બધા શાસ્ત્રો આ સમસ્ત ઉપદેશ મધ્યમ એટલે જેટલું સૂત્ર છે અથવા શ્રુત છે એ બધું ઓરિજિનલ સ્થાન આ સ્વાનુભવ છે, સ્વાનુભવમાંથી બધું નીકળ્યું છે, એટલે એને સમસ્ત જીન શાસન એવો શબ્દ ત્યાં વાપર્યો છે। એટલે જે સ્વાનુભૂતિ સંપન્ન એવા જ્ઞાની છે એ સમસ્ત જૈન શાસન છે। માણસ એમ કે ભાઈ આપણે જીન શાસન ને પ્રભાવ ના કરો તો કોઈ ભાર્યું જ્ઞાની છે કે નહીં, જ્ઞાની છે કે નહીં તો જીન શાસન છે। જો જ્ઞાનીનું ક્યાં કાંઈ અસ્તિત્વ ન હોય તો એ બધી ધમાલ જીન શાસન નથી, આવો ને હરીફાય છે। કૃપાળુ દેવે 551 નંબર ના પત્ર માં વાત કરી છે કે આ જે મોક્ષ માર્ગ ની પ્રવૃત્તિ, જૈન શાસન તો મોક્ષ માર્ગ ની પ્રવૃત્તિ રૂપે છે ને, મોક્ષ માર્ગ ની પ્રવૃત્તિ જ્ઞાની અને જ્ઞાની ના આશ્રિત ની બે જ એના અધિકારી છે. એવા શબ્દ ગ્રંથ છે કે પત્ર 551 શ્રી જીનેન્દ્ર ને જો આત્માનુભવ ક્યા હૈ પર પદાર્થ કે સ્વરૂપ કા સાક્ષાત્કાર કરકે જો નિરૂપણ ક્યા હૈ વહ સર્વ મુમુક્ષુ જીવ કો પરમ કલ્યાણ કે લિયે નિશ્ચય કરકે વિચાર કરને યોગ્ય હૈ. જીન કથિત સર્વ પદાર્થો કે ભાવ કેવલ આત્મા કો પ્રગટ કરને કે લિયે હૈ પર મોક્ષ માર્ગ મે પ્રવૃત્તિ દો કી હોતી હૈ. બસ આ મોક્ષ માર્ગ મેં પ્રવૃત્તિ દો કી હોતી હૈ, એક આત્મજ્ઞાની કી ઓર એક આત્મજ્ઞાની કે આશ્રયવાન કી, એસા શ્રી જીનેન્દ્ર ને કહા હૈ ભગવાન ને વચ્ચે રહેતા કૃપાલુ દેવ સાક્ષી માં મૈ ક્યા. તો ભગવાને આમ કીધું છે કે મોક્ષ માર્ગ ના પ્રવૃત્તિ કરનાર બે જ અધિકારી છે, એક જ્ઞાની અને જ્ઞાની ની આજ્ઞા એની આશ્રય વર્તીને જે પ્રવૃત્તિ કરતો હોય તે, બીજો નહીં. બાકી બધા સ્વચ્છંદે કરે છે, ત્યાં જીન શાસન નથી. કેમ કે અહીંયા જીન શાસન છે, માટે સામૂહિક પ્રવૃત્તિમાં તો શું છે કે ઘણાની પ્રવૃત્તિ હોય તો જ્યાં જ્ઞાની બિરાજમાન હોય અને એની આજ્ઞા એ બધું ચાલતું હોય તો એ જીન શાસનની પ્રવૃત્તિ છે. ત્યાં જીન સમસ્ત જીન શાસન ત્યાં છે, એ જીન શાસનની પ્રવૃત્તિ છે. જ્ઞાની ન હોય ને પછી જે કરતા હોય બધું સ્વચ્છંદે જેટલી ધમાલ કરે એમાં ક્યાંય જીન શાસન નથી, એવી વાત છે. એક એક વાક્યમાં કેવો કેવો ટુકડો મૂકી દીધો છે, બહુ લખ્યું છે, કેટલી જગ્યાએ કેવી કેવી વાતો લખી છે. અંતર્મુખ અવલોકનમાં હવે જે ઉપયોગ અંતર્મુખ થાય એટલે જ્ઞાન વિશેષ, જે જ્ઞાન વિશેષ અનેક જ્ઞેયોને જાણતું હતો એવો જે ઉપયોગ તે અંતર્મુખ અવલોકન કરે ત્યારે તેને પૂર્ણ અંતર્મુખી સ્વભાવ પ્રત્યક્ષ માલુમ પડે છે. ત્યારે જે અંતર્મુખી સ્વભાવ આત્માનો છે એ કેટલો બેહદ છે ને પૂર્ણ છે એને માલુમ પડે છે શુદ્ધ જ્ઞાનમાં. તો વાતો અનાદિ અનંત અંતર્મુખ પણ રહ્યું છે તો સ્વભાવ તો અનંતો છે, એથી સ્વભાવનો તો કોઈ હદ જ નથી. શક્તિરૂપ છે ને એટલે શક્તિની હદ ન હોય, અગ્નિની ચિનગારી નાની દેખાય પણ બાળવાની હદ ન હોય એને, તો સળગાવ્યું એટલે ખલાસ ઉપડ્યું, આખા જગતને બાળી નાખે જો બળવા યોગ્ય હોય તો, અને તો એની શક્તિ કાંઈ ઓછી ન થાય. જેમ જેમ બાળે એની શક્તિ તો એટલી ને એટલી જ રહી બાળવાની. એમ અંતર્મુખ અવલોકનમાં પૂર્ણ અંતર્મુખી સ્વભાવ પ્રત્યક્ષ માલુમ પડે છે. ત્યાં વિદ્યવેદક પણ આમાં પ્રત્યક્ષતા હોવાથી સ્વભાવની પ્રત્યક્ષતા પણ માલુમ પડે છે. વેદકતા, અંતર્મુખતા અને પ્રત્યક્ષતા અભેદ ભાવે, ત્રણે અભેદ ભાવે છે અને એ જીવ સ્વરૂપને પ્રસિદ્ધ કરનારી છે. જીવ સ્વરૂપની દ્યોતક છે, દ્યોતક છે સાહિત્યની ભાષા છે, શાસ્ત્ર ભાષા છે, પણ એ જીવ સ્વરૂપને પ્રસિદ્ધ કરે છે કે આવું જીવનું સ્વરૂપ છે. વિપરીત કલ્પનાનું પડ આડું છે. આવો જે મહાન જીવ સ્વભાવ છે, અવસ્થામાં એક નાનું એવું પડ ખસેડવાનું છે. ચતુરાંગુલ હે દ્રગશૈલ, કીધું ને, તદપી કશું હાથ હજુ ન પડ્યો. અબ ક્યોં વિચારત હૈ મન સે, કછો ઓર રહાવન સાધન સે, બિન સદગુરુ કોઈ એને ભેદ લહે. આનું જે ભેદ એટલે રહસ્ય, એનું રહસ્ય તો જે રહસ્યને પાયમાં છે એ વગર કોઈ બીજાની પાસે નથી. મુખ આગળ હે કહો બાત કહે, વાત તો એટલી જ છે, એ પડ જ આડું છે તારા, કાંઈ બીજું નથી. પડદો ખસો, આવરણ ખસો કે ખજાનો દેખાઈ જશે તને. જેમ કોઈ દાટેલો ખજાનો હોય, ફ્લોરિંગ ઉપર કરેલું હોય, મકાન જૂનું થાય, ફ્લોરિંગ સુધી તો ગાર ને એવું બધું હતું ને પહેલાના જમાનામાં, દાટતા હતા એ ગાર ઉખડતી 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 ખાડા પડી ગયા હોય, એમાં એકાદું છેલ્લું પડી હોય, એમાં ઠેસ વાગે કોકને, અને ખણીંગ દીને અવાજ થાય, તેમ થાય અહીંયા વાસણનો અવાજ હોય ને નીચે, કંઈક લાગે છે ને. થોડું ખસેડ્યું ત્યાં તો સોનાનો ચરું જોયું, તો અંદર ઝવેરાત ભર્યું છે, ખજાનો સીધો દેખાણો, દેખાણો અંશ કેવડું માલુમ પડ્યું, આખો ચરું દેખાણો, એક અંશમાં આખો ચરું દેખાણો. કેમ કે જેટલા અંશે ચરુંનો કાંઠો દેખાણો, એના ઉપરથી એનું ડાયામીટર કેટલું મોટું છે ખબર પડે, સરકમફરન્સ કેટલું મોટું છે ખબર પડે. અંશ ઉપરથી અંશીનું જ્ઞાન થાય છે, એવી શુદ્ધ જ્ઞાનના શક્તિ છે. અંશ ઉપરથી અંશીનું જ્ઞાન કરેલું એમાં અહીંયા થોડોક સેમ્પલ ચાખવા મળે છે. વૈદ્ય વૈદિક ભાવમાં ત્યાં આખા સ્વરૂપનું ભાવ ભાષણ થઈ જાય. પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ, તેને બીજું સંકેત થયું છે ભાવ ભાષણ. ચાર જ શબ્દો લખ્યા છે ભાવ ભાષણ માટે, પરમાર્થને એટલે આત્મ સ્વરૂપને, વાસ્તવિક સ્વરૂપને. સ્પષ્ટ ધૂંધળી વાત નથી, પછી એ જે જ્ઞાનમાં ભાવ ભાષણ આવે છે એ ચોખ્ખું આવે છે. અનુભવ થાય ત્યારે ખબર પડે કે ભાવ ભાષણ થયું તો યાદ પદાર્થનું થયું, તો એમાં કાંઈ ફેર નથી. અને અનુભવાંશે એટલે વિદ્ય વેદક ભાવે, પ્રતીતિ એટલે વિશ્વાસ આવે છે. કેમ કે ત્યાં અંતર્મુક્તા છે, પ્રત્યક્ષતા છે અને વેદકતા છે, એ જીવ સ્વરૂપને બતાવે છે. નહીં, બહુ સ્પષ્ટ હોય છે, બહુ સ્પષ્ટ હોય છે. કેમ કે સ્વરૂપ છે, એમાં શું છે કે વેદ્ય વેદકતામાં પ્રત્યક્ષતા પ્રગટ છે. એ પ્રત્યક્ષતા પણ અનાદિ અનંત ચાલી આવી છે, જેમ અંતર્મુક્તા ચાલી આવી છે, એટલે સ્વભાવ અનંત પ્રત્યક્ષ છે એની પ્રતીતિ આવે. પ્રત્યક્ષતામાં ધૂંધું હું રહીએ, હા ભાવ ભાષણ પણ પ્રત્યક્ષ અંશે છે ને, ભાવ ભાષણ અનુભવાંશે છે, અનુભવાંશે પ્રતીતિ છે, એટલે અનુભવ અંશની અંદર વેદકતા છે, પ્રત્યક્ષતા છે, અંતર્મુક્તા છે, ત્યાંથી જીવ સ્વરૂપનું ભાવ ભાષણ થાય છે. એટલે કૃપાળુ દેવે સ્પષ્ટ શબ્દ એક વધારે નાખ્યો, પરમાર્થની અનુભવાંશે પ્રતીતિ એમ ન લીધું, પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તેને બીજું સંકેત કહે છે, સ્પષ્ટ શબ્દ લીધો છે. એટલે એક એક શબ્દની અંદર એમનો અનુભવ છે, ચોખ્ખી વાત છે. એટલે તું ત્યાંથી સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થનું બળ ઉપડે છે, એને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા કહે છે. શું સીધો ફુવારો ફાટ્યો પુરુષાર્થનો, ઉપડ્યો કંપો એટલો, પછી રોકાય નહીં, ક્યાં જાયલો રહીએ નહીં. કેમ કે અનંત સુખનો સાગર જોઈ લીધો, અને સુખ માટે તો જાવા અનંતકાળથી નાખતો આવ્યો છે, સુખ માટે જાણવા નાખવામાં કઈ બાકી રાખી નથી. હવે પ્રત્યક્ષ ને સુખ દેખાઈ ગયું, એની વૃત્તિ કેમ રોકાય? ભૂખ્યો હોય અક્રાંતિઓ થઈને ખાય, ધીમે ધીમે ન ખાય. મહિના દાડા નો ભૂખ્યો હોય, બટકું રોટલો ન મળ્યો હોય, એને મિષ્ટાન નો થાળ સામે મૂકે ત્યારે ધીમે ધીમે ખાય, ન ખાય ધીમે ધીમે. એવું આની અંદર ઉપાડ એવું આવે છે. એટલે જ્ઞાનીઓ એમ કે છે કે ભાવ ભાષણ થયા પછી પુરુષાર્થ ઉપડે, એમાં કોઈ પાછો ન પડે. ત્યાંથી કોઈ પાછો ન પડે. હે, સ્વભાવના સંસ્કાર તો પડી જ જાય છે. એટલે શું છે કે કોઈનું આયુષ્ય તૂટી જાય. પુરુષાર્થ ઉપડ્યો અને સ્વાનુભવ થવામાં સમય લાગે, એ પહેલા આયુષ્ય પૂરું થવાનું હોય. આયુષ્ય તૂટી જાય તો શું થાય? તો એ વખતે તો લાઈન તૂટી ગયા છે. એના પરિણામે કંઈક વિગ્રગતિમાં ઉપયોગ નથી. વિગ્રગતિ એટલે શું કે એક જગ્યાએ આયુષ્ય પૂરું થાય, બીજી જગ્યાએ આયુષ્ય શરૂ થાય, બે વચ્ચે મિનિમમ એક સમય અને મેક્સિમમ ત્રણ સમયનો કાળ છે, એ વિગ્રગતિ છે. પીરિયડ ઇન ટ્રાન્ઝિટ, એ ટ્રાન્ઝિટનો જે પીરિયડ છે, એક કે બે કે ત્રણ છે, એનો ઉપયોગ નથી. એટલે લાઈન તૂટી ગઈ. પણ સંસ્કાર એવા પીડ્યા ત્યાં કે બીજા ભાવમાં, બીજા ભાવનો આયુષ ઓછો હોય તો ત્રીજા ભાવમાં છે, બટ અંદરથી ઉગ્યા વગર રહીએ નહીં. એનું બળ એવું છે કે બીજમાંથી અંકુર ફાટે ફાટે ને ફાટે જ બહાર નીકળે નીકળે નીકળે, એ અંદર રહી ન શકે, એમને એમ ન રહીએ, એ બીજ ઉગ્યા વગર રહીએ નહીં, એવી પરિસ્થિતિ છે. એટલે એ ગમે એવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જન્મ હોય, પોતાના પૂર્વ અપરાધને કારણે, પૂર્વ કર્મને કારણે, તો પણ ત્યાં સાધી લે. નરકમાં જાય તો સાધી લે, હાથમી નારકીમાં સાધે, ત્યાં વેદનાનો પાર નથી, ત્યાંય સાધી લે. એટલા બધી બળવાન વસ્તુ છે આત્મા. તો અનંત સામર્થ્યનો ધણી છે, અનંત બળવાન છે, પણ એના સંસ્કાર એવા બળવાન છે કે હાથમી નારકીની વેદના પડી રહી એક કોષ અને સ્વાનુભૂતિનો આનંદ આવી જાય. ત્યાં વેદના પડી રહે અને આનંદ આવે, ઓવરટેક કરે છે વેદના.
સુખધામ અનંત સુસંત ચહિ દિન રાત રહે તદ ધ્યાન મહિ પર શાંતિ અનંત સુદામ.